18 જાન્યુઆરી 1915ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. પાછલી બે ત્રણ અનુભૂતિઓથી, પ્રાર્થનાઓથી જે અનુભૂતિ શરૂ થઈ છે એ જ આગળ વધી રહી છે. 17મી જાન્યુઆરીએ માતાજીએ જે અનુભૂતિ દ્વારા ધ્યાન મેળવ્યું એમ છે કે સાધારણપણે શું થતું હોય છે સાધકોમાં, કે જેમ જેમ સાધના આગળ વધે છે એમ ધીરે ધીરે એ સામાજિક ભૌતિક જીવનમાંથી પાછળ ખેંચાતો જાય છે, અલિપ્ત થતો જાય છે. એને એમ લાગે છે કે મારે કોઈને મળવું નહીં, કોઈના સાથે વાતો કરવી નહીં, ખોટું મારું મન બગડી જાય છે, મારો સ્વભાવ બગડી જાય છે. એના કરતાં એકાંતમાં શાંતિથી બેસીને ભગવાનનું નામ લેવું, કોઈના સાથે બહુ માથાકૂટમાં પડવું નહીં, આ પ્રકારનો એક ભાવ, નિવૃત્તિનો ભાવ જન્મે છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, ધ્યાન રાખજો, વિકૃતિ નથી, આ એક તબક્કાની પ્રક્રિયા છે. એ તબક્કામાં અહીં સાચી છે કે આપણને શાંત મન કરીને, મન શાંત થયા પછી આપણા સ્વરૂપમાં જે આત્માનો પ્રકાશ છલોછલ ભરાયેલો છે એ દેખાય, અને એ પ્રકાશના માધ્યમ દ્વારા પ્રભુની જે કંઈ પ્રેરણા આપણને મળતી હોય આપણે ઝીલી શકીએ, સમજી શકીએ, એના માટે આ પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટ્યુશન્સ કહીએ છીએ, આંતરપ્રેરણાઓ. એ આંતરપ્રેરણાઓને સ્વીકારવા માટે આ પરિસ્થિતિની જરૂર હોય છે. શાંત થઈ જાઓ, એકદમ સ્થિર થઈ જાઓ, પ્રભુને સમર્પિત થઈ જાઓ, અને એ વખતે એક આંતરિક પ્રકાશમય ચેતના નિર્માણ થતી હોય છે, જેને શ્રી અરવિંદ માઇન્ડ ઓફ લાઇટ કહે છે, પ્રકાશમય મન. આખા સ્વરૂપમાં, આપણા આખા સ્વરૂપમાં, આપણા આખા ગોલામાં એક આછો પ્રકાશ, સૌમ્ય પ્રકાશ છલોછલ ભરેલો દેખાય છે. એમાં એક પ્રકારનો આંતરિક આનંદ, સૌમ્ય આનંદ મળતો હોય છે. એને વેદો કહે છે સોમ, સોમ રાજાની અનુભૂતિ છે. આ ધ્યાન રાખજો, આ બહુ ગૂઢ અનુભૂતિ નથી, આપણે દૈનંદિન જીવનમાં આવતી અનુભૂતિઓ છીએ. સોમ રાજાની જે અનુભૂતિ છે, સૌમ્ય પ્રકાશ, ચાંદની જેવો પ્રકાશ હોય છે, એ પ્રકાશમાં આપણે આપણું સ્વરૂપ તરબોળ થઈ ગયેલું હોય છે. એક આનંદરી આંતરિક આનંદ ઉછળતો હોય છે, ઉર્મીઓ ઉછળતી હોય છે આનંદની, અને એ આનંદની મસ્તીમાં આપણે રહેવું જોઈએ એવી આ લોકોની ઈચ્છા થાય છે. ઘણા યોગીઓ આ અવસ્થાને અંતિમ અવસ્થા માની લે છે, પછી એમાં જ પડ્યા પાતર્યા રહે છે. પણ આ અવસ્થા 24 કલાક ટકી શકતી નથી, ધ્યાન રાખજો, અને આ અંતિમ અવસ્થા નથી. તેથી આવા યોગીઓ શું કરે છે કે એ અવસ્થામાં પરાણે રહેવા માટે પછી અફીણ, ગાંજો, આ તે એવી ટેવ, ચલમ એવી ટેવો પડી જાય છે એમને, અને એની ધૂનમાં એ રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. આ એક પ્રત્યાઘાત છે. બીજો પ્રત્યાઘાત એવો હોય છે કે એ લોકો આવે તો ઉશ્કેરાઈ જાય છે, ગાંડા જેમ વર્તે છે, પથ્થરો ફેંકે છે, ગાળો આપે છે, લોકોને ભગાડી મૂકે છે. આવો બીજો પ્રત્યાઘાત હોય છે. આ બંને પ્રત્યાઘાત પૂર્ણ યોગમાં ખોટા છે, ધ્યાન રાખજો, આ સાચા નથી. આ બંને પ્રત્યાઘાત એ દર્શાવે છે કે તમે તમારી પ્રકૃતિને બદલવા માગતા નથી, આ અનુભૂતિ આવ્યા પછી ઉપર જવા જ માગતા નથી. તમારે જવું છે તો ઘણું ઉપર જવાનું છે, આ તો પહેલું સ્ટેશન છે. પહેલા સ્ટેશનને તમે ટીવી, આ વીટી સ્ટેશન માની લો, જાણે કે આ વિક્ટોરિયા ટર્મિનસ, અહીંથી આગળ જવું નથી, ખોટી વાત છે, એ અધૂરી અધૂરી સાધના છે. આવા ચિંતનાત્મક આનંદમય, આંતરિક આનંદમાં જ્યારે માણસ તરબોળ થઈ જાય છે ત્યારે એને ભૌતિક જીવન બદલ એક અલિપ્તતા આવે છે. ગીતામાં કહ્યું છે વિવિક્ત દેશ સેવિત્વમ. વિવિક્ત દેશ એટલે એકાંત દેશ. એકાંત દેશમાં, એકાંત સ્થળે રહેવાની બહુ ઈચ્છા થાય છે. પોતાને રૂમમાં બેઠો હોય તો રૂમમાં જ બેઠો રહે છે, અને બહાર કોઈના સાથે મળવાની ઈચ્છા ન થતી. આ પ્રકારનો એનો સ્વભાવ છે. પણ આ તબક્કા પછી, આ તબક્કામાં એક વખત તમને એ હાંસલ થઈ જાય કે આંતરિક પ્રેરણાઓ કેવી રીતે મેળવવી, એ એક વખત ખબર પડી જાય કે પછી આગળનો તબક્કો શું થાય છે. પણ જ્યારે આંતરિક પ્રેરણાઓ આ રીતે મળતી હોય છે, ઇન્ટ્યુશન્સ મળતા હોય છે, પ્રભુ તરફથી પ્રેરણા મળતી હોય છે, ત્યારે પણ આપણે એ રિસીવ કરવામાં એને સ્વીકારવામાં ઘણી ભૂલો કરતા હોય છે. પહેલી ભૂલ એ હોય છે કે જે કંઈ પ્રેરણાઓ મળતી હોય છે એનું આપણો મન પ્રાણ ખોટો અર્થ લઈ લે છે, પોતાની ઈચ્છાનુસાર અર્થ લેતો હોય છે. ઘણા તમે લોકો જોશો, મને પ્રભુની પ્રેરણા થઈ અને એવી રીતે વર્તતા હોય છે કે એને ખરેખર એ સાધક તરીકે કહેવાય જ નહીં, પણ મને અંદરથી પ્રભુની પ્રેરણા છે એટલે હું એ રીતે વર્તું છું. આવો આગ્રહ ન હોવો જોઈએ, આવો આગ્રહ ન હોવો જોઈએ. માતાજી આમાં જ આ અનુભૂતિમાં આગળ કહે છે કે જ્યારે પણ તમારામાં એક અનુભૂતિનો, તમે એક પ્રેરણાનો તમે અર્થ લીધો હોય અને એ વખતે જગતમાંથી તમને વિરોધ થવા માંડે કાંઈ, તો સમજી લેજો કે એ પ્રેરણાનો આપણે ક્યાંક ખોટો અર્થ લીધો છે. ધ્યાન રાખજો, વિરોધમાં કંઈ વસ્તુ થાય તો આપણી પ્રેરણાઓનો કંઈ ખોટો અર્થ લેવાય છે, અધૂરો અર્થ લેવાયો છે, આપણી કંઈ ગેરસમજ છે એ એની નિશ્ચિત ચિહ્ન છે. એવે વખતે એક પ્રયત્ન આપણે સંનિષ્ઠ સાધક તરીકે, સાચા સાધક તરીકે કરવાનો છે. જે સાધક આ પ્રકારનો પ્રયત્ન નહીં કરીએ એ સાધક અહીંયા અટવાઈ જાય છે, ખૂપી જાય છે, પછી આગળ પ્રગતિ કરી શકતો નથી. જ્યારે પણ તમારી પ્રેરણાને વિરોધી બીજો કહે છે કે મને પ્રભુની પ્રેરણા આવી છે, એ પ્રભુની બે પ્રેરણાઓ થઈ, ઓલો કહે છે આમ, ઓલો કહે છે કે આમ, તો સાચું શું? અને દુનિયામાં ઝઘડા આના જ છે, એક કહે છે હું કહું છું સાચું છું, મને સાચું લાગે છે બરાબર, બીજો કહે છે મને આ સાચું લાગે છે, એમાંથી કોર્ટના કહે છે ઝઘડાઓ ખૂન કરવા થતા હોય છે. આ બધું અધૂરી સમજ છે. એવી વખતે માતાજીએ આ અનુભૂતિમાં આગળ કહ્યું છે કે એના માટે તમે શું કરો કે તમને જે પ્રેરણા મળી છે એ પ્રેરણા, અને સામેની વ્યક્તિને જે પ્રેરણા મળી છે એ પ્રેરણા, એ બે પ્રેરણાઓ અધૂરી અધૂરો અર્થ છે. એ એક જ સત્યના બે છેડા છે એમ સમજો, અને એમને કેવી રીતે જોડી શકો તમે, એક વધારે વિશાળ પ્રેરણા કેવી રીતે લઈ શકો એમાંથી, એનો પ્રયત્ન કરો. માતાજી કહે છે બે આંશિક સત્યોને જોડો અને એ બંનેને આવરી લેતા, બંનેનો સમાવેશ કરતા એક વિશાળ સત્યમાં તમે આરોહણ કરો. જિંદગીમાં યશસ્વી થવું હોય તો આ જ માર્ગ છે. તમે એક મત મૂક્યું, તમે એક વિચાર મૂક્યો, સામે વિરોધ આવે તો વિરોધને તમે એમ ન કહેશો કે તમે ખોટા છો ને આમ છો ને, એ ધેટ ઇઝ અ રોંગ થિંગ. એ સાધકની ખરેખર વૃત્તિ જ નથી. સાધકની વૃત્તિ એવી હોવી જોઈએ, મારામાં એ પ્રભુ કામ કરી રહ્યા છે, એમાંય પ્રભુને કામ કરી રહ્યા છે, એને આ પ્રકારની પ્રેરણા, મને આ પ્રકારની પ્રેરણા, આનું કારણ શું? અને તમને દેખાશે કે બંને વસ્તુઓ ખરેખર એક જ સત્યની બે બાજુ જેવું હોય છે. પછી એને તમે સમન્વયમાં લાવો, વધારે વિશાળ સત્યમાં લાવો અને પછી આગળ ચાલો તો તમને વધારે પ્રકાશ દેખાશે. હું મારો એક અનુભવ કહું છું, આ સત્સંગના તંત્રી તરીકે મને આવેલો અનુભવ. જે વખતે સત્સંગ મેં હાથમાં લીધું અને હું આર્ટિકલ લખી રહ્યો હતો, એ વખતે મારી ભાવના એવી હતી કે આપણે બહુ કઠણ એવા વિષયો નહીં લખવા, પણ આપણે એક કરવું, સીધી સરળ ભાષામાં જેટલું શક્ય હોય એટલું. આપણું શ્રી અરવિંદના અમુક વિચારો એટલા ગૂઢ જેવા લાગે આપણને કે એને એકદમ સરળ ભાષામાં સમજાવવા મુશ્કેલ જાય આપણને. તેથી આપણે ફક્ત એ વિષયને એક સાદી ભાષામાં મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. અને કયા પુસ્તકમાંથી લીધો છે એ ઉલ્લેખ કરી દેવાનો, આ પુસ્તકના આ પેજ ઉપરથી લીધો છે. પછી મને અમુક સજેશનો એમ આવવા લાગ્યા કે તમે આવું ન લખતા જાઓ, તમે ઉર્જલ વસ્તુ જ મને આપો, સહસક્તમાં ઉર્જલ વસ્તુ આપવી જોઈએ. આ જ આગ્રહ આવ્યો ત્યારે હું ગૂંચવાઈ જતો હતો કે આમ કેમ, મને અંદરથી પ્રેરણા મળે છે, ઓલાને આમ પ્રેરણા મળે છે. આમ કરતાં કરતાં એ એમાં લગભગ એક બે મહિનાના ઇશ્યુ પબ્લિશ થઈ ગયા અમારા. ત્રીજે વખતે કીધું કે ના, તમે ઓરિજિનલ કઈ વસ્તુ આપવું મને આવો છે, એવો આગ્રહ આવ્યો. છોટે મેં કીધું શું કરવું. એ વખતે સુધાબેન સાથે મારી વાત થઈ. સુધાબેન કે તમે ઓરિજિનલ કંઈ આધાર આપવો જોઈએ કે એમ, એમણે સજેસ્ટ કર્યું, મેં વિચાર કર્યો અને એમાંથી પછી આ નવી પદ્ધતિ આપણે કર્યું કે મૂળ ઓરિજિનલ પણ મારે આપવું નથી, મૂળ મારું શું લખેવું છે સાદી ભાષા એ પણ આપવું નથી, બંનેનો સંયોગ કરીને હું શરૂઆતમાં થોડા મૂળ કોટેશન્સ આપું છું, નીચે તેની સમજૂતી આપું છું. બધાને સમાધાન થઈ ગયું આમાં કે આ બરાબર છે. સમજી ગયા તમે? એ વખતે હું જો જીદ્દે ચડી હોત કે નહીં, મને જે પ્રેરણા છે એ પ્રમાણે મારી ભાષામાં જ મેં સાદાઈથી લખવું જોઈએ, એ પણ ખોટું હતું. અમુક લોકોને આગળ કે નહીં, મૂળ જ વસ્તુ આપવી જોઈએ તમારે, આ અપાય નહીં તમારે, એ લોકો પણ ખોટા જ છે, નિશ્ચિત ખોટા છે. મૂળ ભય સત્યને એવું છે કે મૂળ સત્ય શું છે એ પણ થોડું આપી દો, થોડુંક આપણે સમજાવટ પણ આપો જેથી એમને મૂળ વસ્તુ તરફ એમને જતા આવે. આ આ સમન્વય સાધવાની એક કલા છે. મને એ વખતે આ પોતાને મને લાગવા લાગ્યું કે આપણે આમ કરવું જોઈએ, અને પછી હું વાંચતો ગયો એ મને લાગ્યું કે માતાજી આ જ પ્રમાણે શીખવા માંડે છે, ને પછી એ પદ્ધતિ અપનાવી એમાંથી પછી આજનું સતસંગ તૈયાર થયું. સમજી ગયા તમે? જ્યારે પણ જીવનમાં એક જણ કહેતો કે મને પ્રભુની પ્રેરણા આમ છે, બીજો કહેતો હોય આમ પ્રેરણાઓ છે, ધ્યાન રાખજો બંને ખોટા હોય છે, અધૂરા હોય છે, અસત્ય હોય છે. બંનેમાં થોડું ઘણું કે બંને વિચાર કરવો જોઈએ કે એના એને પ્રભુ પ્રેરણા આપે છે, શા માટે આપે છે, મારામાં ક્યાંક ખોટ છે. બંનેનો સમન્વય કરો, આગળ વધો. સુસંવાદમાં રહેવું, એકતામાં રહેવું, એમાં જ સાચી સાધના થઈ શકે છે. વેદો એમ કહે છે સુસંવાદમાં, આપણી ચેતનાને સુસંવાદમાં રાખવી, કોના સાથે સખત વિરોધમાં ન આવવું એને પણ સમજી લેવો. અને આને મિત્રદેવ કહે છે, મિત્રદેવનું કાર્ય છે આ. મિત્ર વેદોમાં કહે છે, મિત્ર ઋષિ એમ કહેતા, હે મિત્ર તું મારામાં પ્રખર રીતે કામ કરી રહ્યો છે. એટલે શું કરી રહ્યો છે? આ રીતે આપણાથી વિરોધી વિચારો હોય એને પણ સમાવિષી લેવાનો, વિશાળ સત્યમાં જીવતા શીખવાનું, કોઈના સાથે વિરોધ નહીં, બધાનો સમન્વય કરતા 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 આગળ વધો. કદાચ ગતિ ધીમી હશે આપણી પ્રગતિની, પણ હશે એ વિશાળતામાં જે પ્રગતિ હશે ને એ કાયમી સ્વરૂપની પ્રગતિ હશે, મક્કમ અને મજબૂત પ્રગતિ હશે. આ સાચી સાધના કરવાની આ પદ્ધતિ. માતાજી અહીંયા આ જ પ્રાર્થનામાં કીધું છે, જગતમાં જે જે તત્વો તારા શાસનનો વિરોધ કરી રહ્યા છે તેમની સાથે સીધા સંગ્રામમાં ન ઉતરતા તું ઈચ્છે છે કે હું દરેક પરિસ્થિતિમાં જે કંઈ ઉત્તમ તત્વો હોય તે મારું કરી લઉં, જગતને મારો સંપર્ક આપું, મારું દૃષ્ટાંત આપું, અને એની ભીતર ધીરે ધીરે દાખલ થઈ જાઉં. સમન્વય કરતા શીખો, વિરોધ આવે ત્યાં સમન્વય કરો, વિરોધ આવે ત્યારે સમજાવટ સમજી લ્યો. એ ખોટો છે એમ કહેવાય નહીં કોઈ વખત. એ ખોટો છે એનો અર્થ કે એમાં પ્રભુ કેવી રીતે કાર્ય કર્યા છીએ આપણે જાણીએ છીએ. આ મોટી મૂર્ખ આના જેવી મોટી મૂર્ખાઈ ન હોય આપણી. સાધનામાં આપણે ખૂબ જ નમ્ર રહીને કામ કરવાનું છે, સમાજમાં પણ, કુટુંબમાં પણ, સાધના કેન્દ્રોમાં પણ, બધે ઠેકાણે ખૂબ જેટલું શક્ય એટલું નમ્રતાથી બધાને સાથે લઈને આપણે ચાલવું જોઈએ. આ માતાજી આ સાધનાની પદ્ધતિ શીખવે છે. ધ્યાન રાખો, ચૂકી જશો તમને નુકસાન છે, અપનાવી લેશો તમને ફાયદો છે. માતાજી તમારા પર વધારે પ્રસન્ન હતી, વધારે સારું કામ આપશે, વધારે જવાબદારી આપશે તમને. તો આ રીતે છેવટે માતાજી એમ કહે છે આ પ્રાર્થનામાં કે હું જો આ રીતે તમે કહો છો એ રીતે સમન્વય સાધતા સાધતા પ્રકાશમાં જીવતા જીવતા જો હું મારો વિકાસ કરીશ, સાધનામાં આગળ વધીશ, વો તો હે પ્રભુ આ ઉત્ક્રાંતિમાં આગળ જે નવો તબક્કો નિર્માણ થયો હોય એ તબક્કા વખતે તું મારો માધ્યમ તરીકે ઉપયોગ કરી લઈશ. જો માતાજી શું કહે છે, જો એમ દેખાઈ આવશે કે તારા જીવન સર્જક મહાકાર્યમાં એક મધ્યગામી વ્યક્તિ બનવાની મારી પાત્રરત છે તો પછી તું કાર્યના ક્ષેત્રનો વિસ્તાર કરશે, મારા કાર્યનો ક્ષેત્ર પોતાનો વિસ્તાર કરશે. કારણ મેં પ્રભુ ખરેખર સાચા અર્થમાં સમર્પણથી તારી વિશાળ ચેતનામાં ઉપર જવાનું હું પ્રયત્ન કરી રહ્યો છું. એટલે પ્રભુ આપણા સાથે જ હોય છે વખતે. તો આ રીતે સતત સંઘર્ષને નિવારવાનો આ જ સાચો આધ્યાત્મિક માર્ગ છે. ધ્યાન રાખજો, જેટલું બનો એટલો સંવાદ માર્યો. એ શું કહે છે એમાં પણ સાચું કંઈ હશે તેટલું સ્વીકારી લ્યો, એ માટે આભાર પણ માનો કે આ કહ્યું એમાં ખરેખર અસત્ય છે. હું તારો આભારી છું, મને એક નવું સમજાયું. આગળ વધું તો આ રીતે આપણે આગળ વધવાનું છે. આ અનુભૂતિ 17 જાન્યુઆરી 1915ની છે. આ જો તમે સમજશો ને આ સાચી વાત, આ સાધનાની સાચી વાત જીવનમાં હર ક્ષણે વાપરવાની હોય છે. કુટુંબમાં, વ્યક્તિઓમાં સતત મતભેદ થતા હોય છે, વિચાર ભેદ નિર્માણ થતા હોય છે, બધામાં થતા હોય છે, પતિ પત્નીમાં થતા હોય, માતાને પુત્રમાં થતા હોય, માતા અને દીકરીમાં થતા હોય, માતા પિતા અને દીકરામાં થતા હોય, દર વખતે આ સાધનાની દૃષ્ટિએ એનો નિર્ણય લ્યો અને એનો ઉકેલ કાઢો. આમાં જ સાચું સુખ છે, આમાં જ સાચી સાધના આપણી આગળ વધે છે. આ માતાજી આપેલો એક રામબાણ ઉપાય છે, બધા રોગની એક જ દવા. સંસારના બધા તકલીફોમાં આ એક જ માર્ગ જજો. માર્ગ શરૂઆતમાં કપરો લાગશે, તમે ધ્યાન રાખજો, કારણ આપણો અહંકાર અંદરથી ઉછળતો રહેશે, વિરોધ કરશે, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. અહંકારને એ વખતે કેવું, એ ગુપચુપ બેસતું હવે. બી અસાઈડ, તું બાજુએ નીકળી જા. પ્રભુનો જે મને સાક્ષાત્કાર છે, મને દર્શન છે, એ પ્રમાણે જ હું જીવીશ, એ પ્રમાણે જ વર્તીશ, એ પ્રમાણે જ વિચાર કરીશ, એ પ્રમાણે જ ભાવો અનુભવ કરીશ, અને એ પ્રમાણે જ મારું કર્મ હું કરતો રહીશ. આ દૃઢ ભાવનાથી આગળ વધશો તો મને એમ લાગે છે કે 2-4 મહિનાના અભ્યાસથી તમારો સ્વભાવ વધી જાય છે. સમન્વય કરવાનો પોતાને મેળ તમે સહજ રીતે એમાં ગોઠવાતા જાઓ છો અને કામ કરતા છો. પછી કોઈ આગ્રહ હતો ને, કોઈ પણ વસ્તુ અહંકારમાં લ્યો ને ત્યારે એકદમ ભયાનક સંઘર્ષ નિર્માણ થાય છે, વિરોધ નિર્માણ થાય છે. અહંકારને બાજુ મૂકી દેશો તો બધું વ્યવસ્થિત થાય છે. પ્રભુ આપણને ઉર્ધ્વગતિ કરવા માટે અવરોધો નિર્માણ કરતા હોય છે. એ વખતે અવરોધો શા માટે આવ્યા છે એનું સ્વરૂપ શું સમજી લ્યો, એનો ઉપયોગ કરી લ્યો, સાધનામાં આગળ વધો. આ થઈ આપણી 17 જાન્યુઆરીની અનુભૂતિ. 18 જાન્યુઆરીમાં શું કહે છે, જુઓ. પ્રભુ મારી પ્રાર્થના શ્રવણ કરો. તમે મારી પ્રાર્થના સાંભળો પ્રભુ. મારા ભાવિનો તું પરમ સ્વામી છે, મારા જીવનનો પથદર્શક છે. ગઈ અનુભૂતિમાં માતાજીને કહેલું કે તું એકાંતમાં રહીને નહીં ચાલી આવે, તારે પ્રભુના કાર્ય માટે સમાજમાં જવું પડશે, સંઘર્ષ વેઠવો પણ પડશે, અને સંઘર્ષ કેવી રીતે વેઠવો, એ સંઘર્ષને કેવો સામનો કરવો એનો ઉપાય બતાડ્યો કે આ રીતે તું કરીશ તો સંઘર્ષ તું સહન કરીને આગળ જઈ શકીશ. એક યોદ્ધા તરીકે, એક સંગ્રામ કરનારી વ્યક્તિ પ્રભુ માટે, એ સંગ્રામ બહારની વ્યક્તિઓ સાથે ઝઘડા નથી હોતા, આંતરિક આપણી પ્રકૃતિને બદલવાનો સંગ્રામ હોય છે, અંદર સંગ્રામ ચાલતો હોય છે. આપણી જે દૂષિત પ્રકૃતિ છે, અધમ પ્રકૃતિ છે, આપણું જે અવચેતન અને અચેતનના પ્રભાવની જે કામ કરનારું આપણું મન છે, પ્રાણ છે, શરીર છે, એના સામે તમે યુદ્ધ જડેલા હો છો. બહારના સમાજ સાથે નહીં, યુદ્ધ અંદર ખેલવાનું છે, બહાર ખેલવાનું નથી. હા, ઘણી વખત એવું થાય છે કે અંદરનું યુદ્ધ બહાર પણ પ્રકટ થવા લાગે છે. જ્યારે બહુ મોટા વિશાળ પાયે કામ થવાનું હોય ત્યારે અંદરનું યુદ્ધ બહાર પણ પ્રકટ થાય છે. દાખલા તરીકે ગીતામાં જે અર્જુન અને કૌરવ વચ્ચે જે સંઘર્ષ થયો, એ અંદરનું યુદ્ધ છે, એ બહાર પ્રકટ થઈ ગયું છે. મારા ભાવિનો તું પરમ સ્વામી છે, મારા જીવનનો પથદર્શક છે. તું મને માર્ગ બતાડી દીધો. પથદર્શક શા માટે શબ્દ વાપર્યો છે, પાછળના વાળા સોલ્યુશન માટે, કે ક્યાંકથી અવરોધ આવે તો તરત એમાં શું સત્ય છે શોધી કાઢો, એને અપનાવી લો, વિશાલ થાવ, ઉપર ચડી જાઓ, સમન્વય કરતા શીખો. એ પથદર્શક છે, મારા જીવનનો પથદર્શક છે. બાહ્ય જગતમાં સર્વસમર્થ બની રહેવા માટે તારે કદાચ કર્મના સાધનોનું આયોજન કરનાર અને તેમની રચના કરનાર મારા મનની માધ્યમ તરીકે જરૂર રહેશે. મને એવું લાગ્યું છે પ્રભુ કે તારે બાહ્ય જગતમાં હવે કામ કરવાની ઈચ્છા થઈ છે, એના એક માધ્યમ તરીકે મારા મનનો તું ઉપયોગ કરવા ઈચ્છે છે, મારી દ્વારા તો કામ કરવા ઈચ્છે છે. મન શું કરે છે, એને જે આદર્શો મળેલા હોય છે, જે પ્રકારના હોય, એ આદર્શોને અનુરૂપ બાહ્ય જીવન ગોઠવે છે અને બાહ્ય વ્યવહાર કરતો હોય છે. આપણું દરેકનું જીવન જુઓ, આપણા જીવનના જે કંઈ આદર્શો હશે એ આદર્શને અનુરૂપ આપણે જીવન ઢાળતા હોઈએ છીએ અને એનું એ અનુરૂપ જીવતા હોઈએ છીએ. જ્યારે એ આદર્શોને ધક્કો લાગે છે ત્યારે આપણને ક્રોધ ચડે છે. ખરેખર એવું હોય છે, આપણા આદર્શો છે અધૂરા હોય છે, સમજણ આપણી અધૂરી હોય છે, એ આદર્શો જ બદલાતા હોય છે. એકથી વધારે વિશાલ વિશાલ આદર્શો તરફ આપણે જવાનું છે. અને આ સૂચવવા માટે જ આપણો ઓલો મંત્ર છે, પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. મારો જીવનનો પ્રવાસ એક પૂર્ણમાંથી બીજા પૂર્ણ તરફનો છે, સમજી ગયા તમે? એક વિશાળતા તરફથી બીજા વિશાળતા તરફનો છે, એક સમજણમાંથી બીજી સમજણ તરફનો છે, એક જ્ઞાનમાંથી બીજા જ્ઞાન તરફનો છે. પ્રભુના એક સ્વરૂપ તરફથી એના કરતાં ઉર્ધ્વ સ્વરૂપ તરફ આપણે પ્રયાણ કરતા હોય છે. પ્રભુના અનેક સ્વરૂપો છે, એકથી એક શ્રેષ્ઠ. એ બધા સ્વરૂપો પાસે જેમ ટ્રેન હોય એ આગળ આગળ જતી જાય ને એક સ્ટેશને ઊભી રહે, પણ એ સ્ટેશને કાંઈ માટે ઊભી નથી રહેતી, આગળ જાય છે પછી. એમ આપણા આપણી સાધનાના તબક્કાઓ છે, દરેક તબક્કે થોડો વિશ્રામ મળે છે. એ સાધનામાં જે સત્ય આપણે સ્વીકારેલું હોય, સમજાયું હોય, એને પચાવવા માટે, એ પચાવી લીધા તો તરત તમે આગળના સ્ટેજને ઉપડી જાઓ છો. પણ એ સહજ રીતે ઉપડતા શીખવું જોઈએ, ત્યાં ત્યાં ચોટી નહીં રહેવાનું પડે. અમારે વિરોધી રીતના સૂચનો લઈ આવનાર સર્વ અશુભ પડછાયાઓને દૂર દૂર ભગાડી મૂકવાના છે. માતાજી કહે છે કે જ્યારે હું પ્રભુનો કાર્ય કરતા શું કરવું, અમારે એટલે પોતે વિરોધી રીતના સૂચનો લઈ આવનાર સર્વ અશુભ પડછાયાઓને દૂર દૂર ભગાડી મૂકવાના છે. જ્યારે પણ આપણે પ્રભુ માટે કોઈ કાર્ય લઈએ તો એમાં ઘણા અવરોધો આવતા હોય છે આપણા, જુદી જુદી, બાહ્ય બહારની વ્યક્તિઓ નહીં, પરાઈ વ્યક્તિઓ નહીં, પોતાની વ્યક્તિઓ તરફથી જ આવતા હોય છે, ધ્યાન રાખજો. અને એમાં સૌથી એટલે પોતાનામાંથી જ અવરોધો નિર્માણ થતા હોય છે, પોતાની પ્રકૃતિ જ એમાં અવરોધો નિર્માણ કરતી હોય છે. નક્કી કર્યું હોય કે આપણે આપણી સાધના માટે, સમજવા માટે અહીંયા જવાની જરૂર છે, અને એક દિવસે અચાનક પછી કંઈ એવું થાય છે, જવા દો ને, આજે કંટાળો આવી ગયો છે, આ મારો પોતાનો આંતરિક મારો અવરોધ છે, મારે અંદરથી એ પ્રભુના કાર્ય તરફ જવા માટે ના પાડનારા અસુરો છે આ બધા, આળસ કયો, અવિશ્વાસ કયો, અશ્રદ્ધા કયો, બીજું કોઈ આકર્ષણ કયો, આ બધા અસુરો આપણને સાચા માર્ગથી આગળ ખેંચી લેવા માટે પ્રયત્ન કરતા હોય છે. એ વખતે ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું કરવાનું છે. તો જ્યારે પણ આ રીતે આપણે વિરોધી સૂચનો આવે આપણા પ્રભુના કાર્યમાં કોઈ પણ, તો એ વિરોધી સૂચનોને, એ વિરોધી સૂચનોથી ડગાઈ જવાનું નથી જરા, આપણે વિરોધી સૂચનો આવવાના જ છે, કારણ કે આપણે હજી કોઈ પૂર્ણ નથી જ, ધ્યાન રાખજો, આપણે કોઈ જ પૂર્ણ નથી. પૂર્ણતાની જે આખી સમગ્ર પ્રક્રિયા છે બહુ લાંબી છે, એમાં તો કોઈ નીચલી કક્ષાએ, કોઈ ઉપરની કક્ષાએ, કોઈ એના કરતાં ઉપરની કક્ષાએ હશે, કોઈ એના કરતાં ઉપરની કક્ષાએ હશે. પ્રભુ અનંત છે અને પ્રગતિનો માર્ગ પણ અનંત છે, એમાં કોઈ ધી એન્ડ જેને કહેવાય એવો પ્રકાર જ નથી. તેથી એ અવરોધો આવશે જ, વિરોધી સૂચના આવશે, વિરોધ થશે જ, એ બધું સમજીને આપણે ચાલવાનું છે. અને અવરોધો એવા આવશે કે ઘણી વખત આપણને લાગે છે કે આપણે ભાંગી પડશું, આમાં આપણે નહીં ટકી શકીએ, પણ અનુભવથી એવું ધીમે ધીમે સમજાય છે કે આ અવરોધો કેટલા પણ ગાજતા હોય, કેટલો વિરોધ કરતા હોય, એવું લાગે કે તમને ડૂબાડી દેવા જ આવી રહ્યા છે, અને છતાં પણ અંતિમ ઘડીએ એ અવરોધો બધા કપૂરની જેમ ઉડી જાય છે. સાધનાનો એક તબક્કો આવે છે, વ્યક્તિ એટલી જ્વલંત શ્રદ્ધા વ્યક્તિમાં હોય છે કે અર્થાત એ ઉપાય યોજના કરે છે, પ્રયત્નો કરે છે, નિવારવાના બધું કરતા હોય છે, અને છતાં પણ અંદરથી સમજે છે કે પ્રભુ જે કંઈ હું પ્રયત્ન કરું છું મારા એ કંઈ મારા પૂર્ણ પ્રયત્નો નથી, અંતે તો તારે નિર્ણય લેવાનો છે. અને અંતિમ ઘડીએ એ એ અવરોધ એવી રીતે નિવારવામાં આવે છે કે તમને આશ્ચર્ય લાગે છે આમ કેમ થઈ ગયું. જિંદગીમાં સતત અનુભવ છે, જ્યારે પણ સાધકની જિંદગીમાં કોઈ પણ અવરોધ આવે હતાશ થતા નહીં. પ્રભુની એક ટેવ છે, આપણે એને પ્રભુની કુટેવ સમજીએ છીએ, એ છે કે છેલ્લી ઘડીએ જ આપણને મદદ કરીએ. તરત તમે બોલાવવાની મદદ કરશે એવી શક્યતા નથી, ધ્યાન રાખજો. તમે બોલાવ્યા અને તાત્કાલિક કે હી ઇઝ નોટ એ વેટર, ધ્યાન રાખજો. તમે ભેલ વગાડી દો અને વેટર આવીને કે હા સાહેબ શું ઓર્ડર છે, ભગવાન કે એવા નથી, એવો સમજતા મને ભૂલી ચૂકે, એ તો પરમ કૃપાળુ છે. પણ ક્યારે લાગશે કે હવે મારો દીકરો ડૂબી રહ્યો છે, ડૂબી રહ્યો છે, ડૂબી રહ્યો છે, ત્યારે જ તમારો હાથ ચાલશે, ધ્યાન રાખજો. અને ત્યાં સુધી તમને સંઘર્ષ કરાવે છે, કારણ કારણ એમને તમારો વિકાસ કરવાનો છે, તમારી પ્રગતિ કરાવી છે, તમને એવા મજબૂત યોદ્ધા બનાવવા છે કે શત્રુનો આયુધોનો એક પણ ઘા તમને જખમી ન કરી શકે, એટલા મજબૂત વજ્રનું શરીર બનાવવાનું છે. આ વજ્રનું શરીર બનાવવું હોય તો તમને એ પ્રમાણે અભ્યાસ કરાવવો પડે છે, એ અભ્યાસ કરાવતા હોય છે. એ ક્રૂર નથી, પણ એની સામે આ નિશ્ચિત ધોરણ છે, એ ધોરણથી તમને કરતા હોય છે. તેથી કોઈ સાધના કરતા 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 પણ કોઈ વખતે અવરોધો આવે, મુશ્કેલીઓ આવે, ઘણી પ્રકારની હશે, આર્થિક હશે, સામાજિક હશે, કૌટુંબિક હશે, શારીરિક હશે, ઘણા પ્રકારના આપણે અવરોધો દુઃખો આવતા હોય છે, આ બધા દુઃખો આવે તો હતાશ થવાની જરૂર નથી. દર વખતે આવો અવરોધ આવે તો મનમાં એક વખત બોલજો શાંતિથી, પ્રભુ પર વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, પ્રભુ તે આ મારી પરીક્ષા માટે મોકલ્યો છે, તો આ પરીક્ષા હું શાંતિથી આપીશ અને વિજયી થઈને બહાર નીકળીશ. હું તારો દીકરો છું, હું ભરવાવ નહીં પાઉં. એ આત્મવિશ્વાસથી ડગ માંડજો અને તમે વિજયી થશો. ધ્યાન રાખજો, પ્રભુની ઈચ્છા છે મારો દીકરો કોઈ વખત અપેશી થાય નહીં, એ હારી જાય નહીં, એ વિજય જ વિજયી થાય, એ જીતીને જગ જીતીને જ પાછો આવે, એ પ્રભુની ઈચ્છા છે, આપણા પાસેથી અપેક્ષા છે અને યોદ્ધા તરીકે જ આપણે લડવાનું છે. તેથી અવરોધો આવે, એના પડછાયા દેખાવા લાગે, માતાજી કહે છે, અવરોધ ના આવે પણ એના પડછાયા આપણને શંકાવા લાગે, આમ થશે તો આમ થશે તો આમ થશે, એક મોટો ભયાનક પડછાયો દેખાવા માંડે છે, આપણને ડર લાગે છે. અવરોધ આવતો નથી, કાંઈક થઈ જાય, ક્યાંક નાનકડી ગાંઠ થાય, કેન્સરની ગાંઠ નથી ને, હવે શંકા શંકા શંકાના વાદળો સેવાઈ જાય છે ને, આપણે રીબાતા હોય છે, ગાંઠ કેવું ના દીયો કે મૂંડિયું ઢીમડું હોય છે, બીજું કયું હોય છે, પણ આપણે ખોટી શંકામાં શંકામાં રીબાતા હોય છે. આ છે એ અવરોધોનો પડછાયો છે. અને ખરેખર અવરોધો પણ આવે છે, નથી આવતા એવું નહીં, તો બધી વસ્તુ થતી હોય છે. આ બધી વસ્તુમાં આપણે એક રાખવું જોઈએ, પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા રાખવી પડશે. મને તે જન્મ આપ્યો છે તો જે હેતુ માટે જન્મ આપ્યો હશે એ હું સિદ્ધ કરીને જ જવાનો છું, ત્યાં સુધી મારે જવું નથી, ત્યાં સુધી લડતો રહીશ. આ પ્રકારનો મક્કમ નિર્ધાર હર ક્ષણે આપણે કરતા રહેવું પડે છે. હારી જવું એ આપણું કામ નથી, પરંતુ ઘણી વખત પ્રભુ એક ક્ષેત્રમાંથી તમને ઉપાડે છે અને બીજા ક્ષેત્રમાં ઉપવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે આપણો અહંકાર ખોટી રીતે એમ સમજતો હોય છે કે હું આ ક્ષેત્રમાં હારી ગયો છું અને ભાગી રહ્યો છું, એવું પણ નથી હોતું. શ્રી અરવિંદને ક્રાંતિકારકોના જૂથમાંથી ઉપાડ્યા અને સીધા આધ્યાત્મિક ક્ષેત્રમાં મૂકી દીધા. અંદરથી પ્રગતિ ગુપ્ત રીતે સાધના કરતા ચાલતા જ હતા. એ વખતે ઘણા જણા એમ સમજ્યા કે અરવિંદ રાજકારણથી હારી ગયા, સંન્યાસી લઈને ભાગી ગયા. ઘણા જણા ટીકા કરી છે એમના પર, નથી કરી એવું નહીં, પણ શ્રી અરવિંદ અડગ રહ્યા. એમને ખબર છે કે પ્રભુએ આ મને આ ક્ષેત્રમાંથી ઉપાડ્યા છે, બીજા ક્ષેત્ર મૂક્યા છે. એમ તમારું ક્ષેત્ર પણ બદલાતું હોય છે, ઘણી વખત બદલે છે. એનું કારણ છે કે જે પરીક્ષા દ્વારા અથવા જે ઘડતર કરવું હોય છે, એ ઘડતર આ ફિલ્ડમાં એ થવું શક્ય ન હોય, એના માટે એને અનુરૂપ ફિલ્ડ ગોતી કાઢવામાં આવે છે, ત્યાં એને મૂકવામાં આવે છે અને ત્યાં એને પાછા નવા સંઘર્ષ સાથે યુદ્ધ કરવું પડે છે. યુદ્ધ તો જિંદગીભર છેલ્લા શ્વાસ સુધી કરવાનું છે અને છેલ્લે આપણે મૃત્યુ સાથે યુદ્ધ કરવાનું જ છે. બધાએ એ અંતિમ ઘડીએ પણ એ સંઘર્ષ તો કરવાનો જ હોય છે આપણે, પણ આ સંઘર્ષમાં ક્ષેત્રો એ બદલાતા હોય છે, માનવો પણ બદલાતા હોય છે, તમારા ફિલ્ડ બદલાય છે, બધું બદલાતું હોય છે, પણ પ્રભુ આપણી સાથે જ હોય છે. અમારે વિરોધી રીતના સૂચનો લઈ આવનાર સર્વ અશુભ પડછાયાઓને દૂર દૂર ભગાડી મૂકવાના છે અને તારી અનંત દયામાં અવિચલ વિશ્વાસથી સબર બનીને હું તને આ પ્રાર્થના કરું છું. અને એ પ્રભુ પૂર્ણ શ્રદ્ધા સાથે, તારામાં અડગ વિશ્વાસ સાથે હું પ્રાર્થના કરું છું. માતાજીની પ્રાર્થના શું છે સમજી લ્યો. અને આ પ્રાર્થના જ્યારે પણ તમારામાં આપણે સંકટોથી ઘેરાઈ જાય ત્યારે આ મનમાં બોલજો. શબ્દો આ ન હોય તો ચાલે, પણ આ ભાવ હોવો જોઈએ. હે પ્રભુ, તારા શત્રુઓને મિત્રમાં ફેરવી નાખ. ધ્યાન રાખજો, શત્રુનો નાશ કરી નથી કહેતા માતાજી, ધ્યાન રાખજો. એનું કારણ છે પાછલી અનુભૂતિ પ્રમાણે એ વાત કરી રહ્યા છે કે સમન્વય કરો ને આગળ ચાલો. હે પ્રભુ, તારા શત્રુઓને મિત્રમાં ફેરવી નાખ. વિરોધકો હોય એમને પણ પ્રેમથી જીતી લેતા શીખો, પ્રેમથી જીતો એમને. અંધકારને પ્રકાશમાં પલટાવી દે. મારા જગ્યાએ અંધકાર હશે અને પ્રકાશમાં પલટાવશે. આ પ્રાર્થના કરવાની કે પ્રભુ મને આજે જે શત્રુઓ લાગે છે મારા, એને મારા મિત્ર બનાવી દે, હું એ રીતે આગળ વધીશ. મને જે અંધકાર લાગે છે, અણસમજણ લાગે છે, એમાં સમજણનો પ્રકાશ આવ. આગળની સાધનાનો માર્ગ બતાડ મને, મારે કેમ સાધના આગળ કરવી એ સમજાવો અને પ્રભુ બતાડશે. ધ્યાન રાખજો, આ પ્રકારની પ્રાર્થના આપણે કરવાની છે. શબ્દો આ ન હોય તો ચાલે, પણ આ પ્રકારના ભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ. ધ્યાન રાખજો, કોઈ પણ શત્રુ વિરોધ નિર્માણ થાય એની પાડી નાખવાની ભૂમિકા કોઈ વખત રાખતા નહીં, એ સાધકની ભૂમિકા નથી, એ તમારા આપણા અહંકારના પૂપાડા હોય છે. ધ્યાન રાખજો, અચૂક સમજો આ વસ્તુ, એમાં ક્યાંય ગફલત કરતા નહીં. શત્રુને પણ મિત્ર તરીકે જીતી લેવાનો, એમાં જે સત્ય છે એ પણ આત્મસાત કરી લેવાનું, એને સાથી બનાવીને આપણા સાથે આગળ વધારવાનો, એ જ સાધકનો સાચો માર્ગ છે. તારા શત્રુઓને મિત્રમાં ફેરવી નાખ, અંધકારને પ્રકાશમાં ફેરવી દે. જ્યારે આપણે શત્રુને શત્રુ સમજતા હોય છે ત્યારે કંઈક અજ્ઞાન હોય છે, આપણામાં ગેરસમજ હોય છે, અહંકારને આધીન હોય છે, તે અંધકાર હોય છે, એને તું મિટાવી દે અને પ્રકાશ આપી દે. માનવનો સારો એ પુરુષાર્થ. હવે કે છે, જીવન જીવનનો ઉદ્દેશ શું છે આપણા? માતાજી કે છેલ્લે કે છે, માનવનો સારો એ પુરુષાર્થ, તારા દિવ્ય સંકલ્પને અને તારા ક્રમે ક્રમે વૃદ્ધિશીલ આદર્શને વધુ ને વધુ સમર્પણ રીતે અને સમગ્ર રીતે સિદ્ધ કરવાને માટે એકત્રિત બનો, એ મારી પ્રાર્થના છે. પ્રાર્થના મૂકે છે પ્રભુ પાસે કે માનવનો સારો એ પુરુષાર્થ, માનવ જાત સામે એક પુરુષાર્થ છે, એક ધ્યેય નક્કી કર્યું છે પ્રભુએ, દિવ્ય ધ્યેય છે. અને એ શું છે? માનવ જાતિનું દિવ્ય ધ્યેય છે કે એણે અતિ માનવને જન્મ આપવાનો છે, અતિ માનવમાં ઉત્ક્રાંત થવાનું છે. એને અંતિમ ધ્યેય છે પ્રભુનો સાક્ષાત્કાર. ધ્યાન રાખજો, પ્રભુ સાથેની એકરૂપતા. પણ એને અમુક ઝાંખી અત્યારથી તમને આપી દેવામાં આવે છે, પણ એ પૂર્ણ હોતી નથી. આજના તબક્કા માટે બરાબર અનુરૂપ હોય છે, બરાબર હોય છે, પણ એની ઝાંખી ઉપર ઉર્ધુમાં વધારે પ્રકારની સારી હોય છે. એ પ્રકારે તમે આખી માનવ જાતિ માટે કાર્ય કરવા માંડો છો. પણ કયા પ્રકારનું કાર્ય? હું સમાજ સેવાની વાત કરતો નથી, ધ્યાન રાખજો. હું લોકસેવાની, દરિદ્ર નારાયણની સેવાઓની, આવા શબ્દો દ્વારા જે થતું હોય છે ને એની વાત, એ પણ આવી જાય છે. આપણા ભાવો આવે તો તમે કરો છો, એની ના નથી. પણ ઓલામાં શું હોય છે? હું સમાજ સેવક છું, આ અહંકાર સાથે વાત થતી હોય છે. અમારી સંસ્થા આ કરે છે, એનો હું ચેરમેન છું, એનો હું સેક્રેટરી છું, અમે આ કામ કર્યું છે, અમે રાજકોટના ભિખારીઓને કામળા આપ્યા છે, અમે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ, કોઈ પણ ભિખારીને ઘેરે બેઠા રોટલા મળી જાય એમ કરીએ છીએ. આ બધી સમાજ સેવાઓ છે, પણ એમાં સાધનાનો ભાગ બહુ ઓછો છે. આ એક સામાજિક જીવનનો એક સારો ભાગ છે, કાર્ય સારું છે, કાર્ય ના નથી. પણ જે ભૂમિકાથી આપણે કરીએ છીએ એ ભૂમિકા બરાબર નથી. એક ભૂમિકા એના કરતાં ઉર્ધ્વમી હોવી જોઈએ. અને એ ભૂમિકા સુધારવા માટે વિવેકાનંદે એક શબ્દ વાપર્યો છે, દરિદ્ર નારાયણ. બહુ મહત્વનો શબ્દ વાપર્યો છે. તમે દરિદ્ર નારાયણની સેવા કરો. યુરોપમાં એમણે આ વાત કરી છે, દરિદ્ર નારાયણ શબ્દ વાપર્યો છે. શા માટે? ત્યાં પણ દરિદ્રની સેવા ચાલે છે, લોકો સેવા જ કરે છે, સોશિયલ સર્વિસીસ ઘણી છે, બધાની કાળજી લેવાય છે. પણ એ કહે છે, તમે માનવને માનવ તરીકે સેવા કરો છો, સામેવાળાને એક માનવ સમજો છો, દુર્ભાગી માનવ સમજો છો, એ પીડિત માણસ સમજો છો, એની સેવા કરો છો. એ નહીં, એ માણસને, એ પણ એક પ્રભુનું સ્વરૂપ છે, એને વિકાસ પામવું છે, એના માટે એના થોડાક દુઃખ હળવા કરો, પ્રભુ તરીકે સમજીને એની સેવા કરો. આ ભૂમિકા લેવાની છે. આ દરિદ્ર નારાયણ શબ્દ યુરોપિયન લોકોને સમજાવવા માટે અને ભારતીય લોકોને પણ સમજાવવા માટે એમણે આ શબ્દ વાપર્યો. પણ એમાં ભાવ આવો છે, આપણે જ્યારે પણ કોઈને મદદ કરીએ તો એને મિત્ર તરીકે, આપણા સંબંધી તરીકે, આપણા સગા તરીકે, એ કુટુંબીઓ તરીકે મદદ ન કરવાની હોય. પણ એક પ્રભુનું સ્વરૂપ છે, એ પ્રભુનું સ્વરૂપ પ્રગતિ કરવા, પ્રભુ પ્રકટ થવા ઈચ્છે છે, અને અત્યારે એ હતાશામાં ઘેરાઈ જાય છે, એ હતાશામાંથી બહાર કાઢવા માટે એનો પ્રભુનું સ્વરૂપ વધારે પ્રકટ થાય, એનો માર્ગ ક્લિયર થાય, એના માટે મદદ હોય છે. ધ્યાન રાખજો, એ ભાવથી આપણે કરવાનું છે. કોઈ પણ તમે સમજો, કોઈને પણ દાન આપો તો એને ભિખારી તરીકે ના આપતા, એમાં પ્રભુનો આવો જોવો જોઈએ, પ્રભુનું રૂપ જોઈને નિર્ણય લેવો. અને એમાં તો આપણે ધ્યાને રાખવું જોઈએ, ત્યાં કુપાત્રે દાન નથી કરતા ને, આપણે ખોટી રીતે દાન નથી કરતા ના, ભાવનાવશ થઈને આપણે ખોટા માર્ગમાં ખોટા લોકોને પૈસા નથી આપી દેતા ને, એ પણ બહુ ધ્યાન રાખવાનું છે. સાચા માર્ગે જ પ્રભુ જોઈએ, સાચે ઠેકાણે સત્પાત્રી દાન હોવું જોઈએ. આપણે પણ માનવો બહુ ચતુર છીએ, આપણે એવી યુક્તિઓ કરીએ છીએ કે મારો સ્વાર્થ પણ સદાય અને ભગવાનનું કામ પણ થાય. નિયમ એમ છે કે બ્રાહ્મણોને જમાડવા જોઈએ, તો કે હા હા બ્રાહ્મણો જમાડે છે, ભાણેજડા બ્રાહ્મણો જેવા જ છે, એમને જમાડી દો, બંને કામ થાય, ભાણે જમી જાય અને બ્રાહ્મણોને જમાડે એમ પણ કહેવાય. આ તો એક માનસિક યુક્તિઓ છે, ધ્યાન રાખજો. તમે વ્યવહારમાં આ બધું ઠીક છે, આપણે ના નથી પાડતા, આપણે માનેજરનો જમાડવાનો મારો વિરોધ નથી, અથવા બ્રાહ્મણ એટલે જ બ્રાહ્મણકુળમાં જન્મેલો એવો અર્થ નથી, જે બ્રહ્મજ્ઞ છે, બ્રહ્મની ચેતનામાં જીવી રહ્યો છે એને મદદ કરો. એ તમારી પાસે કોઈ મદદ માગશે નહીં, પણ અંદરથી ઉગી નીકળે તો એને મદદ કરો. એ પણ શા માટે? એના કાર્યમાં. એ કંઈ કાર્ય કરતો હોય, પ્રભુનું કાર્ય કરતો હોય, એમાં મદદરૂપ થવા માટે. બાકી કોઈ એમાં એ ભાવ ન હોય કે હું આ કરું છું, આ મદદ કરું છું, એ ભાવ આવી ગયો, વાત પતી જાય છે, ધ્યાન રાખજો. પણ એના કરતાં આ રીતે હું પ્રભુના કાર્યમાં સહભાગી થાઉં છું, આ એક ભાવ હોય એ સાચું છે. આપણે જ્યારે સમર્પણ કરતા હોઈએ છીએ ત્યારે સમર્પણનો ભાવ આપણો આવો હોય છે બધાનો, કે પ્રભુ જે કંઈ મારે શક્ય છે હું અહીંયા અર્પણ કરું છું, તારા કાર્યમાં વપરાય. જે રીતે વપરાય એને અનકન્ડિશનલ, કોઈ એમાં શરત મૂકવાની જરૂર નહીં. અર્થાત શ્રી અરવિંદ એમ કહે છે કે કોઈ દાતા જો કોઈ શરતી દાન આપે તો એ શરતી દાન પણ સ્વીકારવું, મહાપુરુષો કહ્યું છે. પણ એ વખતે ટ્રસ્ટી તરીકે આપણો એક કર્તવ્ય થઈ જાય છે કે એ હેતુ માટે જે પૈસા વપરાશો એ બીજે ઠેકાણે વપરાવવા ન જોઈએ. બીજામાં તમે ન કરી શકો, એની જે ભાવના છે એણે વસ્તુ કીધું છે આ ઠેકાણે વાપરો એ મારી ઈચ્છા છે, તો એ પૈસા એ જ વસ્તુમાં વપરાવવા જોઈએ. આ ટ્રસ્ટી તરીકેનો આપણો ભાવ હોય છે. શ્રી અરવિંદ બહુ સ્પષ્ટ કર્યું છે, તમે સશરતી દાન પણ સ્વીકારી લો છો, સ્વીકારવાનું ના નથી, પણ પછી એની ઈચ્છા સમજી લ્યો, એ પ્રમાણે કામ કરો, એની ઈચ્છા પ્રમાણે વપરો. બિનશરતી દાન દેવું જોઈએ એવો પણ કોઈ નિયમ નથી. શ્રી અરવિંદ તો એવું સ્વીકારતા નથી. શ્રી અરવિંદ કહે છે બધા પ્રકારનું દાન. આપણે માતાજીને એક પ્રશ્ન પૂછેલો, કોઈ કરપ્ટેડ માણસ દાન આપે તો મારે શું કરવું? ધ્યાન રાખજો, કોઈ કરપ્ટેડ માણસ મને દાન આપે તો શું કરવું? તો માતાજીએ કહ્યું છું, એ વખતે તમે એમાં રહેલો પ્રભુ જાગવા પ્રયત્ન કરી રહ્યો છે એને મદદરૂપ થવા માટે દાન પ્રેમથી સ્વીકારી લો. કરપ્ટેડ માણસ પણ દાન દેવા ક્યારે તૈયાર થાય છે? ધ્યાન રાખજો, એનો અંતરાત્મા ક્યાંક કહે છે કે મારે આ કરી દેવું જોઈએ. ધ્યાન રાખજો, ક્યાંક એને અંતરાત્મા, એ અંતરાત્માની જાગવાની ક્ષણ છે, એ ક્ષણને મદદરૂપ બની જાઓ, નમી પડો, નમ્રતાથી દાન સ્વીકારી લો. એને કારણે એમાં જે અંતરાત્માનો વિકાસ થઈ રહ્યો છે એને તમે મદદરૂપ થશો, એને એની ભાવના પોષાશે. ધ્યાન રાખજો, એના માટે સ્વીકારી લો. એમ ન કહેતા તું તો કરપ્ટેડ માણસ છે, તારું ધન હું લઉં શું કરું, એવું નથી. પૂર્ણ યોગમાં બહુ વિશાળ રીતે બધી વસ્તુઓ સમજાવેલી છે માતાજીએ, શ્રી અરવિંદે. બહુ વિશાલ છે, બહુ વિશાલ છે. લોકો તો એક ખાબોચા જે કોઈ વસ્તુ પકડીને જ આગ્રહીને ચાલતા હોય છે, આ ઘણી ખોટી વસ્તુ થયો છે, પણ એ એના વિકાસનો તબક્કો છે, એમાં ટીકા ન કરાય. બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. અંદર પ્રાર્થના કરો, માં એને પણ ઉપર લઈ જતું, બીજો શું આપણો માર્ગ નથી. કોઈ માનવનો સારો એ પુરુષાર્થ તારા દિવ્ય સંકલ્પને અને તારા ક્રમે ક્રમે વૃદ્ધિશીલ આદર્શને વધુને વધુ સંપૂર્ણ રીતે અને સમગ્ર રીતે સિદ્ધ કરવાને માટે એકત્રિત બની બનો, એ મારી પ્રાર્થના છે. પ્રભુનો માનવને દિવ્ય કરવાનો એ પ્રભુનો સંકલ્પ છે, માનવને પ્રભુરૂપ કરવાનો એ પ્રભુનો મૂળ સંકલ્પ છે. પણ એ અવસ્થા એકદમ આવી શક્ય નથી, એટલે એને તબક્કા પાડેલા છે. જેમ શિક્ષણમાં ધોરણો પાડેલા છે, પહેલી બીજી ત્રીજી ચોથી એસએસસી, જે તમે કે ગ્રેજ્યુએશન કહો, માસ્ટર લેવલ કહો, પીએચડી કહો, એ પ્રકારના આ સાધનાના પણ તબક્કા હોય છે. અને દરેક સાધનાના તબક્કામાં આપણે હોય ને ત્યારે આપણા સામે એક આદર્શ મૂકવામાં આવે છે, તે આદર્શ પ્રમાણે એ વખતે જીવન જીવો, ધીમેથી તમારો એ આદર્શ ચાલ્યો જશે અને એક નવો આદર્શ નિર્માણ થશે, નવો આદર્શ નિર્માણ થશે. એ આદર્શ અનુસાર જીવો, તમારો નવો તબક્કો શરૂ થશે. તમે પહેલી પાસ થયા અને બીજીમાં આવી ગયા છો, ધ્યાન રાખો. ધીમે ધીમે એ આદર્શ પણ તમે જીવનમાં ઉતારી લેશો, નવો આદર્શ શરૂ થશે. આમ તમને તબક્કાવાર પ્રભુ આંગળી પકડીને જાણે ધીમે ધીમે તમને ઉર્ધ્વગતિ, ચેતનાની ઉર્ધ્વગતિ આપતો હોય છે. આ જ પ્રક્રિયા માનવજાતિ માટે પણ છે. માનવજાતિ પ્રમાણે સામે જુદા જુદા પ્રકારના આદર્શો કરેલા છે. પેલા એવો આદર્શ હતો કે તારે તારું કુટુંબ સાચવી લેવું જોઈએ. આ આદર્શ હતો, કુટુંબ વત્સલ બન, બાળકોને પ્રેમ કર, બાળકોને શિક્ષણ આપ, ને સુવિધા કરી આપ, દુઃખી કરતો નહીં. એ આદર્શ હતો, કુટુંબ પૂરતો હતો. પછી એમ લાગે છે નહીં, મારે બાળકો નહીં, ફક્ત મારે મારા સગા સંબંધી પણ સાચવવા જોઈએ. આદર્શ એવડો મોટો થાય છે, પછી સગા સંબંધી સાથે પણ પ્રેમથી વર્તે છે, એમને મદદ કરે છે, એમને આગળ લઈ જાય છે. પછી એમ લાગે છે આ નહીં, મને મારા શેરીમાંના પ્રશ્નો પણ છોડાવવા જોઈએ. સમજી ગયા? એટલે શેરીમાંના પ્રશ્નોમાં આપણે આગળ જઈએ છીએ, ત્યાં સોલ્વ કરે છે. એમ કરતાં ગામના પ્રશ્ન આવે છે, રાષ્ટ્રના પ્રશ્ન આવે છે, અંતે પછી માનવતાના પ્રશ્ન આવતા હોય છે. એક એક આદર્શ આપણને સામે મૂકવામાં આવે છે. આ બધા આદર્શોને, એક આદર્શ છૂટી જાય તો સામે ઉર્ધ્વમાંનો કોઈ નવો આદર્શ પકડો, એના કરતાં આગળ ચાલો. એના કરતાં ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ, એક વેદોમાં વાક્ય છે. ઇન્દ્રને કહેવામાં આવે છે, ઇન્દ્ર કહે છે કે પ્રભુ બ્રહ્માને કહે છે મને બ્રહ્મ સાક્ષાત્કાર કરાવો, એમને ઉપદેશ આપે, તું આમ કર. એમને અનુભવ થાય છે અને ઇન્દ્ર કહે છે પ્રભુ મને આવો આ અનુભવ આવી ગયો, હવે ચરૈવેતિ હજી આગળ જા, ચરૈવ એટલે આગળ ચાલ, આગળ ચાલ, આગળ જાય છે કે ભગવાન મને આ અનુભવ આવ્યો. ચરૈવેતિ દર વખતે એક જ અનુભવ, એક જ ઉપદેશ કરે, ચરૈવેતિ. બ્રહ્મા એમ કહેતા જાય છે, જ્યારે અંતિમ ક્ષણે એ પ્રભુ સામે આવી જાય છે, પરમ પ્રભુ સાક્ષાત કરે છે કે પ્રભુ હવે, તો કે હજી ચરૈવેતિ, તો કે હવે તો પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો. કે ભાઈ એવા ગફલતમાં રહેતો નહીં, પ્રભુના એટલા સ્વરૂપો હોય છે કે તું તને પાર નહીં. કયા નામે લખવી કંકોત્રી, પ્રભુનું તો એવું છે કે કયા નામે મારી કંકોત્રી લખવી, તારા તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. વિવિધ સ્વરૂપો છે, તમને એક સ્વરૂપનો પૂર્ણ સાક્ષાત્કાર થાય એનો અર્થ પ્રભુનો સાક્ષાત્કાર થતો, ધ્યાન રાખજો. આગળ જવા છે, કાયમ સાચા સાધકે એક નિષ્ઠા રાખવાની છે, મારી સાધનામાં હું હજી અધૂરો છું, મારે ઘણું આગળ જવાનું છે, મારે ઘણું આગળ જવાનું છું. જે દિવસે તમારું મન કહેશે, તમારું પ્રાણ કહેશે હું પહોંચી ગયો છે, સમજી લો છો કે તમે કલાસ થવાની આણી પર આવી ગયા છો, સર્વનાશ થવાનો કંઈક ક્ષણ આવી રહ્યો છે. કોઈ વ્યક્તિ પહોંચેલી હોતી નથી, કોઈ શક્યતા જ નથી. પ્રભુ અનંત છે અને એને અનંત રીતે સાક્ષાત્કાર કરતા જવાનું છે. દેર ઇઝ નો એન્ડ, જીવનભર તમે સાક્ષાત્કાર કરતા જશો તો પણ પ્રભુની ચેતનામાં એ તો પાપા પગલી જ હોય છે, બહુ ઓછું આપણે પ્રાપ્ત કરેલું હોય છે. તો ખૂબ જ નમ્રતાથી, અને આ નમ્રતા તમને બધે ઉપયોગ પડશે. કોઈ પણ વ્યક્તિ આવે જે પ્રભુ માટે જીવવા પ્રયત્ન કરે છે, પ્રભુ માટે કાર્ય કરવા પ્રયત્ન કરે છે, ખૂબ જ નમ્રતાથી એના સાથે વર્તો. એમાં કઈ વિશેષતા હશે જે તમે સ્વીકારી શકો છો અને આગળ જઈ શકો છો, ધ્યાન રાખજો. પ્રભુ એમાં કેવી રીતે કામ કરે તમને ખબર નથી, એને સમજવાનો પ્રયત્ન કરો, પ્રભુ એમાં કેમ કામ કરે છે. આગળ વધો, આ ધ્યાન રાખજો. પૂર્ણ યોગનો જે સાધક છે, કોઈ સંતનો અપમાન કરતો નથી, કોઈ મંદિરમાં જવાય એને ઝિઝક નથી, મસ્જિદમાં પણ નહીં, તે કોઈ પણ સંપ્રદાયમાં હળીમળીને રહી શકે છે, બધા સાથે પ્રેમથી રહી શકે છે, અને છતાં પણ એનો પોતાનો માર્ગ જુદો છે, એ પોતાના માર્ગે આગળ જતો હોય છે, ધ્યાન રાખજો. પૂર્ણ યોગે કોઈને વિરોધ કર, કોઈ વખત વિરોધ કર, એના માટે દરેક પોતાના માણસો છે. તો આ રીતે સમગ્ર રીતે સિદ્ધ કરવાના માટે એકત્રિત બનો એ મારી પ્રાર્થના. હવે કે છે છેલ્લી પ્રાર્થના કરે છે, આખી માનવ જાત આ જે પ્રભુનું ધ્યેય છે, પ્રભુનું કાર્ય છે, એના માટે બધા એકત્ર બનો એવી પ્રભુ હું તારા ચરણે પ્રાર્થના કરું છું. આ રીતે આ પ્રાર્થના પૂરી થાય છે. માતાજીની પ્રાર્થનાઓ બહુ ટૂંકી હોય છે, ધ્યાન રાખજો, બહુ ટૂંકી હોય છે, પણ એને સમજવું બહુ ગહન છે. વાતો બહુ નાના શબ્દોમાં કહેલી હોય છે, પણ જેમ જેમ એ ઉકેલતા જઈએ છીએ અથવા સમજાતું જાય છે, એ પણ માતાજીની કૃપા જ છે સમજાવવી, ધ્યાન રાખજો. એ આપણે ક્ષમતા જ નથી, ત્યાંથી કંઈ આવે તો આપણે સમજી શકીએ, ધ્યાન રાખજો. જગન્માતાની કૃપા હોય છે એટલે આપણે સમજી શકતા હોય છે. ખરેખર હું તો એમ કહું છું કે પ્રાર્થના અને ધ્યાન આ સાધનાનો ભૂમિયો છે, એટલે ગાઈડ રેડિએટનર છે આપણા માટે. સાચા અર્થમાં સમજીએ તો સાચો પૂર્ણ યોગ શું છે સમજાશે, લોકો શું પૂર્ણયોગ સમજે છે છોડી દો. દરેકની પોતપોતાની કલ્પનાઓ છે, એ બધી અધૂરી કલ્પનાઓ હોય છે, અને એ જોરદાર રીતે માંગતો છે આ પૂર્ણયોગ છે ને આ સાચું સ્વરૂપ છે, એ વસ્તુ ખોટી હોય છે. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિના મર્યાદામાં પૂર્ણયોગ સમજતો હોય છે. એની પ્રકૃતિની મર્યાદાથી ઉપર વળી જઈ શકતો નથી કોઈ વ્યક્તિ, શક્ય નથી આ જન્મે, હજી જીવે ત્યાં સુધી શક્ય નથી. એને કોઈ જ ભાગ્યવાન વ્યક્તિ ત્રિગુણાતીત થઈને એ સાચું દર્શન લઈ શકે છે. એટલે આપણે સમજવું છે કે હું જે પૂર્ણયોગ સમજો છું એ તો મારી પ્રકૃતિની મર્યાદામાંથી મને એ દર્શન થઈ રહ્યું છે, એટલું જ હું સમજી શકું છું. બીજી કોઈ વ્યક્તિ જુદી રીતે મુક્તિ હશે તો એના પ્રકૃતિ અનુસાર એ મુક્તિ હશે. એમાં જે કંઈ શક્ય હોય આપણે લેતા જવાનું, સ્વીકારતા જવાનું, આગળ જતા જવાનું, આ આપણું કાર્ય હોય છે. જ્યારે વિશ્વામિત્ર જ્યારે ઋષિ થયા અને એમને વિચાર્યો કે મારે નામ શું ધારણ કરવું, એ નામ તો જુદું હતું, ક્ષત્રિય હતા, નામ શું ધારણ કરવું, કારણ કે મારે કોઈ સાથે, અને એક કડવો અનુભવ એમને આવી ગયો. વશિષ્ઠ સાથે સંઘર્ષમાં ઉતર્યા, વિરોધમાં ઉતર્યા પછી એમને ખબર પડી કે હું મૂર્ખો છું, તદ્દન મહામૂર્ખ છું, વશિષ્ઠ સાથે હું આ વિરોધમાં આવી ગયો. અને તે પછી નિર્ણય લીધો કે હવે પછી હું કોઈનો વિરોધી નહીં થઉં, બધા સાથે સંવાદમાં રહેવાનો પ્રયત્ન કરીશ, બધા સાથે પ્રેમથી રહીશ, બધા શું કહેવા માગે છે એ પણ સમજી લઈશ, એને આપણો જેટલો સ્વીકાર આપણામાં કરવો એટલો લઈને હું આગળ વધી જઈશ. આપણે બહુ ટીકા નહીં કરતી, ટીકા ટિપ્પણી નહીં એ પ્રકારમાં. તેથી એણે પોતાના લખ્યું વિશ્વામિત્ર, સમગ્ર વિશ્વનો હું મિત્ર છું, સમગ્ર વિશ્વનો હું મિત્ર છું. મિત્ર જે એક ભગવાનનું રૂપ છે, મિત્રને વરુણ આ બહુ નામ આવે છે વેદોમાં. મિત્રનું કાર્ય છે સંવાદિતા નિર્માણ કરવી, આપણી અંદર, આપણી આજુબાજુ, આપણા બહાર સંવાદિતા નિર્માણ કરવી, એક પ્રેમમય વાતાવરણ નિર્માણ કરવું, એક એકમ તરીકે, એક ગ્રુપ તરીકે, એક યુનિટી તરીકે નિર્માણ કરવું, આ મિત્રનું કાર્ય છે. એટલે એમને પોતાનું નામ રાખેલું વિશ્વામિત્ર. આપણી ભૂમિકા આ જ હોવી જોઈએ, વિશ્વામિત્રની ભૂમિકા આપણી હોવી જોઈએ. કારણ આપણે અમુક દિવ્ય પરંપરાઓ છે આપણે સમજી લઈએ, સમજાશે ને તો આપણી સાધનામાં મદદરૂપ થશે. હું એમ નથી કહેતો કે આપણે ત્યાં ચોટી જવું છે, ભૂતકાળમાં ચોટી રહેવું છે એવું જરાય નહીં. આપણે તો આધુનિક જીવનમાં જવું છે, ભવિષ્યમાં જવું છે, પણ એક અમૂલ્ય વારસો છે એ વારસો આત્મસાત કરી લઈને પછી આગળ વધે, આ આપણું કામ છે. આજે અહીંયા આપણે વિરમીએ. હા, એક સૂચના આપવાની છે કે